તારીખ 6/1/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 144-146 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 79.
રાગની પર્યાય છે એનો અભાવ કરે છે. અને વિતરાગતા ઉત્પન્ન કરે છે. પુરુષાર્થ છે એ વિતરાગતાને ઉત્પન્ન કરે છે. રાગમાં માલ કરી રાગ છે એ ચારિત્ર ગુણને વિપરીત કરી આવે છે. વિતરાગતા છે એ ચારિત્ર ગુણને અવિપરીત કરી આવે છે. એટલે શાસ્ત્ર માનનારા, તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા, શુદ્ધાત્માનું ચિંતન કરનારા, શુદ્ધાત્માનું રટણ કરનારા ભૂલે ચૂકે એમ માની ન બેસે કે આ વિકલ્પ છે, એ સાધન છે, એ કરતા કરતા આનંદ થશે. એના માટે આ ચોખ્ખો છે. 144 વ્યાખ્યા જેમ સમયસારમાં મહત્વની છે. નિર્વિકલ્પ દશામાં જ વિષય 144માં ચાલ્યો છે. પક્ષાંતિક ક્રાંત થવાનો અહીંયા 144 નહીં વિષય ચાલ્યો છે. એમ આંકડો સરખો આવ્યો, વિષય સરખો ને આંકડો સરખો આવ્યો છે. વિકલ્પ છે એ બેન્ડ પાર્ટી છે. વિકલ્પ અંદર નહીં આવી શકે. આત્મામાં પ્રવેશ થવાનો વિકલ્પ ને અધિકાર નથી. ગુરુદેવે બીજું દ્રષ્ટાંત આપતા કે જે જીવને નિર્વિકલ્પ દશા થાય છે એ સ્વરૂપ મહેલમાં પ્રવેશ કરે છે. એમાં સ્વરૂપના મહેલમાં પ્રવેશ કરે છે અને એ વિકલ્પના ઘોડા ઉપરથી કે વિકલ્પના એની ગાડીમાંથી હેઠો ઉતરી જાય છે. રાજા આવે મહેલમાં તો મહેલના પોર્ટિકો સુધી એ ઘોડા ગાડીમાં બેસે. પછી કઈ ઘોડા ગાડીમાં બેઠા બેઠા મહેલના પગથિયા ન પડે, દાખલ ન થવાય, એ તો ઉતરીને જવું પડે. એમ વિકલ્પથી ઉતરીને સ્વરૂપ મહેલમાં જવાનું છે. છતાં એને કહે કીધું વિકલ્પ સાધન નથી, પુરુષાર્થ સાધન છે. ઉગ્રતા થાય છે એ સાધન છે. અવલંબન તો 1, 2, 3, 4, 5 થી અવલંબન તો અંદર ને લિયા હુઆ હૈ. જ્ઞાની અંદર માં એને પરિણતિ માં અવલંબન તો લીધેલું જ છે. વિકલ્પ વખતે પણ એને અવલંબન તો વર્તે જ છે. ઉસમેં હી ઉગ્રતા અમને પર એ અવલંબન જે પુરુષાર્થી વર્તે છે એ પુરુષાર્થ ઉગ્ર થાય ત્યારે નિર્વિકલ્પતા થાય. એમ કેવું હજુ જેને ખબર નથી આવી અંદર ને એ શું કહેશે? તમે શુદ્ધાત્મા નું નાયક નું ચિંતન કરો છો ને, નાયક નું તમને રટણ વર્તે ને ચાલે છે ને, બહુ સારું. એ જ કરો તમે. શું કહેશે? એમ તમે નાયક નું ચિંતન કરો છો ને, રટણ કરો છો ને, એ જ કરો. એમ કરતા કરતા તમને લાભ થઈ જશે. એમ કે ખબર નથી અંદર નું થાય છે, બહાર નું થાય છે, આગળ થાય છે. મેળ પડતો નથી માટે એને નિમિત્ત નિમિત્ત સંબંધ કહી શકાય નહીં. ગુરુનો પર્યાય ઉપર વ્યવહાર ક્યારે આવે કે મેળ હોય તો, મેળ ખાતો હોય તો. વિરુદ્ધતા હોય તો કઈ નિમિત્ત નિમિત્ત સંબંધ ન કહેવાય. મિથ્યા દર્શનનો વ્યય અને સમ્યક દર્શનનો ઉત્પાદ. તો મિથ્યાત્વ કારણ અને સમ્યક દર્શનકારી એવો વ્યવહાર કરાય કે ન કરાય એ વ્યવહાર લાગુ પડતો. મેળ જોઈને જ વ્યવહાર કરે, બધી પૂર્વ પર્યાયને વ્યવહાર નથી લાગુ પડતો. શું છે કે ગ્રહિતને જે સાધે છે ત્યાં દર્શન બહુ તીવ્ર થાય છે. જયારે મિથ્યા દર્શન તીવ્ર થઈ જાય ત્યારે જીવ અગ્રહિત માંથી ગ્રહિત માં ચાલ્યો જાય. એટલે આપણે પ્રયોજન સિદ્ધિમાં એમ લીધું છે કે સામાન્ય રીતે કુદેવાદીને છોડીને વિતરાગ દેવગુરુ શાસ્ત્રમાં આવે, સત્શાસ્ત્રનો સત્યગ્રંથનો અભ્યાસ કરે અને એ અભ્યાસ કાળ દરમિયાન જો જીવ સંજ્ઞાને ન તોડે, ભોગ સંજ્ઞાનો નાશ કરીને માર્ગમાં પ્રવેશ થવાની યોગ્ય ભૂમિકામાં ન આવે, એટલે કે સમ્યક સન્મુખ ન થાય અથવા સમ્યકને પ્રાપ્ત ન કરે, કારણ કે તો સન્મુખ થાય પ્રાપ્ત કરવા નથી. એ જીવને ઓગ સંજ્ઞામાં લાંબો કાળ રહેવાથી અગ્રહિત મટીને ગ્રહિતમાં આવી જશે, કેમ કે કલ્પના કરશે, પછી તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા કરતા શું કરશે, કાંઈક ને કાંઈક અનુમાન કરીને કલ્પના કરશે. કાલ આપણે ઉપરની ચર્ચાના વાત આવી શ્રદ્ધાજ્ઞાનની વાત કરે કે શાસ્ત્રનો અભ્યાસ કરે તો એમાં બે જાતના કથન આવે, કે શ્રદ્ધાથી પણ જ્ઞાન થાય ને જ્ઞાનથી પણ શ્રદ્ધા થાય, બે વાત આવે. હવે જેને અનુભવ નથી અથવા વિજ્ઞાનની ખબર નથી એ પછી અનુમાન કરશે, એ શું કરશે, અનુમાન કરશે. અનુમાન કરવામાં કેટલીક કલ્પના જોડવી પડશે કે આનું આમ હોવું જોઈએ, આનું આમ હોવું જોઈએ, આનું આમ હોવું જોઈએ, એ કલ્પનામાંથી બ્રેક લખાતી શકે છે. બુદ્ધિપૂર્વક જે અન્ય થાપણો થયો એ ક્યાંયમાંથી ગ્રેક લખાતી શકે
છે.
સંશોધન કરે એ ભાવના અવલોકનમાં આવે, અને કલ્પના કરે એ તર્ક વિતર્ક ને અનુમાન ઉપર જાય. સંશોધન નો બેઝ છે એ સોલિડ વસ્તુ સ્થિતિ છે, તર્ક વિતર્ક નથી. એટલે આ વસ્તુ વિજ્ઞાન આવ્યું છે, વિજ્ઞાન વસ્તુના સ્વરૂપના આધારે સંશોધન થવું જોઈએ. તર્ક વિતર્ક સંશોધન થાય, કારણ કે અરૂપી પદાર્થ છે. રૂપી પદાર્થ હોય તો કંઈક તમને દેખાય, એમાં તો અરૂપી પદાર્થ છે. એનું વિજ્ઞાન છે, એનો અનુભવ છે, એના આધારે કામ થયું. એટલા ન્યાય યુક્તિ તર્ક અને આગળના આધારે એ કામ નહીં થયું. સંશોધન એટલે આપણે ફરીને વિચારીએ કે ખોજ કરવી. સંશોધન એટલે ખોજ કરવી. ગોતમાં નીકળ્યો છે ત્યારે જ્ઞાનીઓએ પ્રસિદ્ધ પણ કર્યું કે ભાઈ, તું એક આત્મા છો, એ રાગાદી સ્વરૂપે નથી, દેહાદી સ્વરૂપે નથી, પણ તું જ્ઞાન સ્વરૂપે છો. આટલી વાત તો કોઈ પણ સત્શાસ્ત્રમાં સહેજે સહેજે આવ્યા વિના નહીં, બરાબર છે. ત્યારે સંશોધન કરનાર જીવ સંશોધન કેવી રીતે કરે, હવે આપણે વ્યવસ્થિત થોડો વિચાર કરીએ કે આવું સાંભળનાર જીવ સંશોધન કેવી રીતે કરે. કે જ્યારે જ્ઞાની પુરુષ એમ કહે છે કે તું રાગાદી સ્વરૂપ નથી અને દેહાદી સ્વરૂપ નથી, પણ મારો અનુભવ તો એમ બોલે છે હું રાગ વાળો અને હું દેહ વાળો, રાગે છે અને દેહ છે, રાગ છે અને દેહ છે, એના અસ્તિત્વમાં હું રાગ વાળો અને દેહ વાળો એમ અનુભવ કરું છું. તો કે એ બે છે ને તને એ વાળો લાગે છે, તો પણ જ્ઞાને છે, ત્રણ છે, બે જ નથી, ત્રણે ત્રણ છે, જ્ઞાન પણ છે, રાગ પણ છે અને દેહ પણ છે. તો તું બે વાળો છું ને ત્રીજા વાળો કેમ નહીં, તું જ્ઞાન વાળો એમ કેમ આવતું નથી. જયારે રાગ વાળો ને દેહ વાળો છું એવો અનુભવ આવે છે ત્યારે રાગ વાળો હું છું જ્ઞાન વાળો છું એ ભૂલી જ જવાય છે, વિસ્મરણ ને પ્રાપ્ત થાય છે, અથવા જ્ઞાન નું ભાન રહેતું નથી તેનો જ્ઞાન વાળો. હવે જો હું જ્ઞાન વાળો છું એમ આવે તો રાગવાળો નું દેહ વાળો વિસ્મરણ થઈ જાય, એનું ભાન ભૂલાઈ જાય, કેમ કે બે પ્રતિપક્ષ માટે પ્રતિપક્ષ ભાન એક સાથે ન રહીએ. ક્યાં તો જ્ઞાન વાળો છું એવું ભાન રહે, તો દેહ વાળો ને રાગ વાળો છું એ ભાન નહીં રહે. રાગ વાળો છું દેહ વાળો છે એવું ભાન રહેશે, તો જ્ઞાન વાળો છું એ ભાન નહીં રહે. તો આટલી વાત જે આવે છે એના ઉપર એ સંશોધન કરે છે. હવે તર્ક વિતર્ક નથી આમાં, અનુભવ જોવે છે. હવે કે રાગનો અનુભવ થાય છે, પ્રજ્ઞની સાતા અસાતાનો અનુભવ થાય છે અને જ્ઞાનનો અનુભવ થાય છે. અને બોલતો સંવેદનશીલમાં થાય છે અને લાગે છે વિચારમાં, વિચારવામાં ભલે ગમે તે લાગે, અનુભવમાં શું છે કે જ્ઞાન નો અનુભવ નથી, જ્ઞાન વાળો છું એનો અનુભવ નથી, રાગ વાળો છું દેહ વાળો છું એનો અનુભવ છે. ત્યારે હું છું એ ક્યાં છું, હવે સંશોધન કરવું છે કે જ્ઞાનમાં છું કે રાગમાં છું. દેહ આદિ તો પ્રત્યક્ષ જળ છે, ગામડી કે હાથ કપાય ગયો આત્મા નહીં કપાય, ઓપરેશન કરીને કાપવા જ પડે છે, આત્મા કપાતો નથી. એ તો જળ રતકમનું જીંગલું છે, રોકણી છે, એ તો સમજાય એવી વાત છે. પણ રાગ છે એ ભાવમાં છે, જીવની પર્યાયમાં, અને જ્ઞાને જીવની પર્યાયમાં. હવે તમે શું તારા અનુભવને તપાસો કે હું રાગમાં હું છું એમ થાય છે. જ્ઞાની પુરુષ એમ કહે છે કે તું જ્ઞાન સ્વરૂપે છું તો તારું અસ્તિત્વ તને ભૂલથી રાગમાં અનુભવાય છે. રાગ તપાસ કર, સંશોધન કર, ઊંડો ઉતર સંશોધનમાં, અનુભવના સંશોધનમાં ઊંડો ઉતર, તર્ક વિતર્કમાં નહીં, તો તને જ્ઞાન વિધનમાં તારું અસ્તિત્વ અનુભવ ગોચર થશે. કેમ કે ત્યાં છે, શા માટે થશે કે ત્યાં અસ્તિત્વ છે માટે અનુભવ ગોચર થશે. રાગમાં અસ્તિત્વ નથી માટે અનુભવ ગોચર નહીં. રાગ જે થઈ જાય છે આત્માનો વ્યય થતો નથી, અને જ્ઞાનમાં જ્ઞાન ચાલુ જોઈએ છે, સામાન્યપણે બદલાતું નથી, વિશેષને તો ગૌણ કરવું છે. માટે જ્ઞાન સ્વરૂપે છું અને તપાસતા જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ અથવા અસ્તિત્વ પણ જોવામાં આવે છે. એ રીતે સંશોધન કરે અનુભવને આધારે, અનુભવને આધારે સંશોધન કરે તો એ સંશોધક પણ સાચું, એ સંશોધક પણ આમાંથી ભેદ વિજ્ઞાન ઉત્પન્ન થશે અને એનું ફળ નિર્વિકલ્પ પામે. છતાં જ્ઞાનને ભૂલી જાય છે, ઓવરટેક કરે છે. ન ભૂલી શકાય એવી ચીજ હોવા છતાં કંકોત કિરણ છે, જ્ઞાન કેવું છે કંકોત કિરણ છે, ન ભૂલી શકાય એવું હોવા છતાં, ન છોડી શકાય એવું હોવા છતાં, ન ભૂસાડી શકાય એવું હોવા છતાં આ જીવ ઉલ્લંઘન કરીને ભૂલે છે. એટલે અત સુધી બેભાન છે, એવું છે. એટલે જો જ્ઞાન પણ છું, જ્ઞાન સ્વરૂપે છું એમ અંદર સંશોધન કરીને આવે તો ભેદ જ્ઞાન એ પ્રયોગ છે, ભેદ જ્ઞાનનો એક પ્રયોગ છે. સતત પરિણમન છે, સતત પરિણમન છે. રાગ છે એ નાશ પામે છે, લાવવો હોય તો લવાતો નથી, જ્ઞાન તો કાઢ્યું જતું નથી, મટાડ્યું મટતું નથી, કેમ કે સંકોચ કર્યો નથી, ઘૂસાડ્યું ઘૂસાતું નથી. તમને એક રાગ ગમતો હોય ને લાવવો હોય તો કંઈક ફરીને આવે ન આવે, ત્યાં રાગ મને બહુ બીમાર માટે હું લાવું ન આવે, એ તમારું સ્વરૂપ નથી. જોઈ ગયો વખતે હમણાં સાવી ગઈ આવી ગઈ પ્રસંગે, પછી લાંબા માગે તો આવે ક્રોધ આવી ગયો એ આવી ગયો પ્રસંગે, લાવવા માંગે તો ન આવે, કેમ કે એની ચીજ નથી, એના ઘરની ચીજ નથી. પહેલા પણ એમ જોયું કે જયારે રોગ થાય છે ત્યારે એ રોગ ની જે વેદના છે એને પણ કોઈ જાણવા વાળું તો છે કે તો અસ્તિત્વ પકડવું કે જાણવામાં વેદના છે વેદમાં માં જાણવું છે કે બે ભિન્ન ભિન્ન છે, અસ્તિત્વ પકડ્યું, હું ક્યાં છું, જાણનાર તે હું કે આ રોગનું જે અસાતાનું વેદન છે તે હું, આ સંશોધન કરું પ્રયોગશાળા. આ દ્વેષમાં હું નથી, એવો વિકલ્પ નથી કરવો, અસ્તિત્વ પકડ્યું, પકડવું છે કે છું કે નહીં, હું પણ તો થઈ ગયું છે, હવે હું જ્ઞાનમાં છું તો હું આ દ્વેષ ખાવાનો છું, એમાં અવલોકન કરીને પોતાનું અસ્તિત્વ પકડવું છે કે હું પણ ક્યાં અનુભવાય છે, પણ સતત અનુભવાય છે. હવે રાગમાં ને દેહમાં અનુભવાય છે માટે એની નિક્ષા થતી, અને જો જ્ઞાનમાં અનુભવાય તો એ સમય છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એ સમયત્વ છે. કેટલું બધું સહેલું કરી દીધું. આ એમનો પ્રયોગાત્મક પદ્ધતિ છે, અનુભવ પ્રકાશ ને એકદમ પ્રેક્ટિકલ સાઈડ ની પ્રથમ શૈલી. પ્રશ્ન, પરિણામ અંદર મેં જમતે નહીં, બહાર ક્યાં દોડતે હૈ? શું પ્રશ્ન કરે છે? તમારા પરિણામ અંદરમાં કઈ જામતા નથી અને ઇધર ઉધર બહાર દોડ્યા જ કરે છે. તમે એટલા દૂર જઈ શકે પાછા અમેરિકા જઈ શકે, ત્યાં સમય માત્ર માં અમેરિકા પહોંચે, જે છોકરા છોકરી ત્યાં હોય તો એટલે પોતા પણ ત્યાં માન્યું હોય એવું કઈ ત્યાં હોય તો કેમ બહાર દોડે છે? પોતા પણ કર્યું છે એટલે બહાર દોડે છે. ઉત્તર, બછડે કો બાંધે નહીં તો બહાર ચરને લગતા હૈ. ઘરમાં વાછડો હોય ગાયનો, એને ખીલો ન બાંધે તો ગમે એ પ્રગાવી જાય, બીજી ખૂંટે મેં બાંધે તો ફીરા તો કરે, તો હફણા તો ન રહીએ, કેમ કે એનો સંચાર સ્વભાવ છે. ફીરા તો કરે પણ માણસે બહાર નહીં જા શકતો, એ ખૂંટાને પાણી પાણી નાતા માર્યા કરે, ગો ગો એટલું જોયું હોય એટલામાં નશામાં ફરે, એથી આગળ જઈ શકે અને કેમ કે બાંધો છે. એ છે, ધ્રુવને પર્યાય કો બાંધ દેવે તો પર્યાય ધ્રુવમાં ફીરા કરેગી, બહાર નહીં જાયગી. હું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપે છું એમ જ્યાં ધ્રુવને સાથે પર્યાય સંબંધ બંધ કર્યો તો ત્યાં ને ત્યાં પરિણામ છે. ધ્રુવની સાથે જ એ પરિણામ કરશે, પરિણામ તો એનો સ્વભાવ છે, ઉત્પાદ લે તો એનો સ્વરૂપ છે, પણ એ ત્યાં ને ત્યાં પરિણામ છે. ફિલ્મ તો ઉત્સાહ સ્વભાવ પર્યાય હતા, લેકિન ધ્રુવ ખૂંટે નહીં ફિરગી ઓર સુખ મિલતા, ધ્રુવ ખૂંટામાં પરિતાશે અને અંદરથી સુખનો અનુભવ પૈદા કરશે, પછી ઇધર ઉધર જશે. ધ્રુવમાં હું પણ કરી લેવું, ધ્રુવમાં હું પણ છપાવું, પોતા પણ થઈ જવું અનુભવથી, એને ધ્રુવમાં પર્યાય બાંધી એમ કહેવાય છે. પર્યાય બહાર મફત નથી જતી, કઈ પર્યાય બહાર મફત નથી જતું, જ્યાં જ્યાં એને પોતાનો સંબંધ માનીને પોતાપણું કર્યું છે ત્યાં પર્યાય જાય છે. જાય છે બીજે ક્યાંય બાંધવી એટલે હું પણ કરવું, પર્યાય હું પણ તો કરે છે ને, હું પણ કરવું, ત્રિકાળમાં હું પણ હું કરવું એમ કરવું, એમ ના બાંધવી મારે કેટલું સ્વતંત્ર જ થશે, પરિણામે તો કરશે સ્વતંત્રપણે, પણ એ ધ્રુવને અવલંબન લઈને પરિણમશે. મેં તો બીજું બહારનું અવલંબન લઈને પરિણમશે, કેમ કે અવલંબન લેવું પણ એનો સ્વભાવ છે, કાં સ્વ અવલંબન લઈને કાં પણ અવલંબન લઈએ. એટલે પરિણામ બહાર જાય છે અથવા ઉપયોગ બહાર જાય છે એ કઈ મફત જાતો નથી, કારણ વગર જાતો નથી. મફત જાતો નથી એટલે કારણ વગર જાતો નથી. ત્યાં પોતે સુખ કલ્પ્યું છે જવાબ અનય હોવા છતાં, સુખ ત્યાં પોતાનું નહીં હોવા છતાં પોતે સુખ કલ્પ્યું છે, સારું માન્યું છે, ઠીક માન્યું છે, ઉપયોગ ત્યાં વગર નહીં. બાહ્ય પદાર્થમાં જ્યાં સુધી શીખવાનું માન્યું છે અથવા પોતાનો આત્મા સર્વોત્કૃષ્ટ મહાન છે એને ગૌણ કરીને પોતે સર્વોત્કૃષ્ટ મહાન સ્વરૂપે હોવા છતાં એને ગૌણ કરીને કોઈ અન્ય દ્રવ્ય કે અન્ય ભાવને અધિકતા આપી છે તો પોતા કરતા પણ એને અધિકાર આપી છે તો ઉપયોગ્ય વગર નહીં લીધા. કેમ કે જ્યાં અધિકતા આપો એ તો રાજવાના પલ્લા જેવું છે, બહાર આવે ત્યાં નમે, પરિણામ ક્યાં નમે કે જ્યાં વજન હોય ત્યાં નમે. સીધી સાધુ વાત છે, વૈજ્ઞાનિક વાત છે. એટલે પોતાની મહાનતા જેટલી કેળવા અનુભવ થાય એટલું બહાર જવાનું બંધ થાય. આ સીધી સાધુ મિત્ર ઉપયોગને બહાર જતો રોકી નહીં શકાય અને દુઃખ નો અનુભવ પણ અનિવાર્ય પડશે. એમાં તો કશાથી આકૃતા જન્મ છે જેમ કોઈ માણસ ઉભો છે એનો હાથ કે પગ ખેંચડીને ખેંચીને ઝાટકો મારો તો શું થાય, એને દરજ થાય કે ન થાય. કોઈ પણ અવલંબન કાન ગમે એ તો ખેંચીને ઝાટકો મારો શું થાય, તો વેદના થાય. એમાં ઉપયોગને ઝાટકો મારીને ખેંચે છે, અવયવ તો એનો છે પણ પદ્રવ પ્રત્યે એને ઝાટકો લાગે છે એમાંથી આતુરતા ઉત્પન્ન થાય છે, ત્યાંથી આતુરતાનો જન્મ થઈ જાય છે. પછી જેટલી તીવ્રતાથી આવે ત્યાં આંચકો લાગે આ સમાચાર સાંભળીને મોટો શોખ લાગ્યો. શોખ લાગ્યો એનો અર્થ શું કે ઉપયોગે આંચકો ખાતો સુરક્ષિત તેની હારે એને દરેક પણ એટલી વેદના એટલી એટલો જોરથી ખેંચાણો એટલી આકુલતા જન્મ જન્માવી ના રહેશે એટલું દુઃખ અનુભવ ભોગવી અનિવાર્ય છે. પરમાણે તો દુઃખ મટાડવા માટે આ બધી દવા છે. અપને કો તો સુખ પીને કે અધિકતા રહેતી હોય ઠીક આવ્યું બધું જાણીને પણ શું પ્રયોજન કરવું છે. સુખ પીવાનું અપને કો તો સુખ પીને કે અધિકતા રહેતી હે જાણને કે નહીં. જ્ઞાન કરવું ને જાણી લેવું ને ઘણું જાણવું એ કોઈ મને વિશેષતા નથી લાગતી. એટલે તો શું થશે શાસ્ત્ર સ્વાધ્યાય બધું કરી દીધું એક તો વેપાર ધંધામાં ટાઈમ દેવો પડે છે પછી શાસ્ત્રમાં શું કરવા ટાઈમ દેવો પછી જેટલો સમય મળે એટલો ઉપયોગને સ્થિર કરવાના પુરુષાર્થમાં ન લગાડ્યું એટલી ધ્યાનમાં બેઠું હતું. રહેતો હતો ને ગણપત બાગલા રોડ ઉપર ત્યાં પેલા ધોરણ જોયું હતો ત્યાં ધ્યાનમાં બેઠા જોયું રૂમ બંધ કરે બધી એક લાઈનમાં બે ત્રણ રૂમ હતા ને એક રૂમમાં વચ્ચે બેસી જતા રૂમ બંધ કરી બેસી જતા. પછી એવી જમાવટ થાય કે ક્યારે નીકળે એનો પછી પોતાને ખ્યાલ મારે અંદર પરિણામની જમાવટ એવી થાય કે ઉઠવાનું મન થાય ને શાંતિ એવી ચીજ છે કે શાંતિ છોડવી ગમે કલાકો સુધી બેસતા અને એ રીતે પુરુષાર્થ વાંચી રહ્યો છે. એકલા હાથે સત્સંગના અભાવમાં સત્સંગને વાંચા હોવા છતાં સત્સંગ મળતો ન હતો તો સત્સંગના અભાવની પ્રતિકૂળતા ઊભી થઈ એ પ્રતિકૂળતામાં પુરુષાર્થ વધારી રહ્યો છે. પેલા પત્રમાં લખ્યું છે ને તમને તો ત્યાં સત્સંગ છે પણ મારે તો પ્રતિકૂળતા છે, સત્સંગ નથી એટલે મારે પ્રતિકૂળતા ક્યાં નથી ત્રીજો પારિગ્રહ, પહેલે પાને પહેલો પત્ર ત્રીજો પારિગ્રહ. ઉત્કૃષ્ટ શુભ દ્રષ્ટિથી અપેક્ષા આપકો મહારાજ તરીકે વ્યાખ્યાનો છે અનુકૂળતા હે. તમને તો સંગઠ ગયો છો અને મહારાજ શ્રીના વ્યાખ્યાનની અનુકૂળતા છે, પરંતુ અહીંયા તો અશુભ પ્રતિકૂળતા એ બહુ છે, જયારે અહીં તો અમારે અશુભની પ્રતિકૂળતા છે. અશુભ રૂપ છે એ બધું પ્રતિકૂળ છે, શુભ કરતા અશુભ પ્રતિકૂળ છે, દુકાન ધંધો કુટુંબ. ફિર ભી મુજે વિશ્વ મેં કોઈ ભી પદાર્થ અનુકૂળ હૈ ના પ્રતિકૂળ હૈ, ના અનુકૂળ હૈ ના પ્રતિકૂળ હૈ, એ સિદ્ધાંત કો લેકર મેં પ્રતિકૂળતાઓ કો ભી અનુકૂળ હી સમજતા હું. આ પ્રતિકૂળતાને હું અનુકૂળ સમજીને અનુકૂળ બનાવી દઉં છું. ઉપરાત કરીને પહેલેથી આ લાઈન ચાલીસમાં તો અજમેરમાં હતા, 1949માં 46માં પાયમાં છે, આ 49માં પત્ર છે. યહી એક પ્રયોજન રહેતા હૈ, એટલે મારે તો કારણ એસી અવસ્થામાં કે પ્રતિકૂળ અવસ્થામાં પરિણામ કેવલ સ્વ સામર્થ્યતા હિ આશ્રય લેતે રહે, યહી એક પ્રયોજન. અશુભ યોગમાં પણ જ્ઞાની એટલા જાગૃત, વિશેષ જાગૃત હોય. કે અપને કો તો સુખ પીને કી અધિકતા રહેતી હૈ જાનને કી નહીં. શાસ્ત્ર માંથી મેં જાણ પણ વધારવું મનોરોગ જોયું ને સમય સાથે કેટલો વિસ્તાર કર્યો છે, મને કેટલા સેંકડો નહીં વધારે હે 227 જેટલા નહીં પ્રયોગ લીધો છે, વાતો કરે છે કે સમયસારમાં 227 નહીં થી વાત કરી છે એમ કરીને વર્ણન કર્યું છે. મનોહરલાલજી વર્ણિ કરીને છે, ગણેશ પ્રસાદજી વર્ણિના શિષ્ય હતા અને શું લખ્યા. સક્ષમ ગણો જોરે વિકલ્પમાં જોર ગણો, વિકલ્પમાં જોર ગણો જોવામાં દેખાય છે કે નિશ્ચયની પ્રધાનતા વાળી વાત કરે છે. તો તેના બે શબ્દો વહેંચ્યા ને પાઠકથામાં, તો એમાં નિશ્ચયની પ્રધાનતા હોવી જોઈએ એ સંબંધી એમને માપ લીધી છે, લાઈન બરાબર છે. પણ એમના જે ગુરુ એનો ઉપકાર માને છે, ગાડી કેવી રીતે અટકે, ગાડી કેવી રીતે અટકી જાય એ જે યોગ્ય નથી એને યોગ્ય માને છે. આ બાજુ સિદ્ધાંતનો વિષય લે છે તો એને વિચાર બરાબર ચાલે છે, વિચાર બરાબર ચાલે છતાં ઓલો પ્રતિબંધ ઉભો છે. બે કામ તો હારે થવાના નથી, વિપર્યાસ તૂટશે ને આવું વિપર્યાસ આવશે. બળ કોનું છે એના ઉપર એનો આત્માનો આધાર, જો એને સાચું સમજાણું છે એનું બળ વધે નિશ્ચયનું તો ઓલું છૂટી જાય. પણ ઓલું ચાલુ ને ચાલુ રાખે, નિર્ણય કરી નાખ્યો કે નહીં આ ગુરુ મેં તો છોડવાના જ નથી, નયનો વિષય છે એ થોડો સૂક્ષ્મ છે, નયનો વિષય છે એ થોડો અનેક નયો આવે છે એને ભૂલ ભૂલથી બોલી ગયા. સમયસાર કરતા નય સૂત્ર અધિક સૂક્ષ્મ છે, ત્યાં તો 200-500 જણા સાંભળનારા હતા. ગુરુદેવ પાસે તો વાયરલેસ ની જેમ વાત વહી જાય છે, પોતાને ખ્યાલ આવે. એના કરતા જરા વધારે કડક છે,
હંમેશા કરતા નૈચક્રની પ્રશંસા વધારે કરે
છે, એટલે વધારે સૂક્ષ્મ છે એમ કીધું છે, પ્રશંસા વધારે કરે છે, સૂક્ષ્મતા વધારે છે એમ કીધું છે. પંડિત ને કઈ ભાન નથી કે એની વાત ગુરુદેવ બોલ્યા બહાર આવી શકી, એ તો બધા હિન્દી ભાષીઓ લોકો પાછો જમીને લઈને આવ્યા હોય અને એમાં એમ થાય કે આને કાંઈ ભાન નથી, ઇજ્જતનો સવાલ છે ને, આબરૂ મોટી હોય, નાક મોટું છે, બહુ દુઃખ થઈ જાય. મારી પછાડમાં વાત કરી, બહુ પછાડ, ઘણી પછાડ લાગી છે એમને પોતે જ મારા. તમે સાથે નથી, હું તો વાત કરો, મને કઈ ખબર નથી, એને અમને ખબર હશે, આ તો વાત કરું પહેલા જાય ને, પણ મને કઈ ખબર નથી, મને આવું થયું છે, મારે તો આવરી છે, એક એક દિવસ ગણી ગણીને કાઢું છું, એક એક દિવસ ગણી ગણીને કાઢું છું, ત્યારે આ વીસ દિવસ પૂરા થાય ને ત્યારે અહીંથી ફાગું છું. એમના શબ્દો એક જ એક એક દિવસ ગણી ગણીને કાઢું છું. કામ થતું નથી, માન બહુ પોસાઈ ગયું
છે.
સાથે નથી તો હું તમારી સાથે ભક્તિ નથી ગયું, થોડી ભક્તિ ની વાત કરીએ, અમુક રીતે ભક્તિ ની વાત કરીએ, ભક્તિ વિશે ના પડે, એટલે ભક્તિ કરીને પસંદ ન પડી, એવી રીતે પસંદ ના પડી.
આમ ભી બોલતા નથી, સંકટ મેં તો ગુરુદેવ કે તેઓ માનતે હૈ, દૂસરે કી કોઈ બાત માનતે નહીં. સંકટ મેં તો ગુરુદેવ જો ભોગ કહેતે ઉસકી તો બાત માન લેતે,
ગુરુદેવ ની બરાબરી કરવાનો થઈ ગયો ને, અથવા ગુરુદેવ થી હું અધિક થઈ વાત થઈ ગઈ ને,
એટલે સિદ્ધાંતિક વાત ગુરુદેવ કાઢી તો બધા જાય, અમે નવી કાઢી તો નથી માનતા.
તમે ક્યાં
નથી
ખબર નથી, હા હજી કલ્પના
અને
આ તો વિષય આત્મહિત જેને કેવળ કરવું હોય, નાકનો સવાલ બનાવે, દાખલો આપતા કે સૌધર્મ ઇન્દ્ર જ્ઞાની છે, સમય છે, પણ ભગવાન ના સમોસરણ માં ગલુડિયા ની જેમ બેસે, ચેષ્ટા કરે, રક્ષણ કરે, ગલુડિયા ની જેમ બેસે, એટલું વિનમ્રપણું આપવું, ત્યારે એનો ઉપદેશ લાગુ પડે. ઉપદેશ લેવા એવો છે કે ઉપદેશ જીવ દેવા એવો છે એને ખબર નથી, ત્યાંની પ્રશંસા લખી દે બરાબર, અમે લખ્યું સ્નેહ છે, કે જે લોકોને ઉપદેશ લેવાની જરૂર છે એવા લોકો જો ઉપદેશ દેતા થઈ જશે તો મોટો અનર્થ સર્જાશે. આ વાત ઉપર ત્યાં કોઈનું ધ્યાન નથી, એટલે એમનું ધ્યાન નથી. એટલા વાંચનકારો હોય, વાંચનકારો ભૂલતા જતા હોય, પણ પહેલી લાલ બત્તી અહીંયા નથી. જો ભૂલે છે તો ઉપદેશક થઈ જતા નથી. નામે ચોથા સંસ્થાને હોય તો ઉપદેશક થતા નથી. ગુરુદેવની વાત જુદી છે, તીર્થંકર ગ્રહ હતું. આજે શ્રીમદજી જેવા જુઓ નહીં, ઉપદેશક નથી થતો. નિગ્રંથ થયા પછી એમનો પણ ત્યાંથી શરૂઆત છે ઉપદેશક પણ. બાકી સર્વજ્ઞનો જ અધિકાર છે ઉપદેશક. શું કારણ છે કે ચારે અંગનું જ્ઞાન જેને હોય, ચારે અનુયોગનું જેને જ્ઞાન હોય, ચારે અનુયોગનું જેને જ્ઞાન હોય, ગમે ત્યાંથી પ્રશ્ન આવે કોઈ અનુયોગ ન હોય. આ તમે તો બીજી એના વિશે આવે તો એમ કેવો પડે કે એટલે ઉપદેશ ઉપદેશ ગ્રહણ કરવા માટે સાંભળતી વખતે કે વાંચતી વખતે, બોલતી વખતે કે સાંભળતી વખતે, મારે ઉપદેશ ગ્રહણ કરવો છે એ મૂળ મારે જોઈએ. નહીં તો એક્સિડન્ટ થયા વગર રે જ નહીં, માન ચડ્યા વગર રે નહીં, આથી જેવી છે. કારણ કે આને સાધન થોડું ઊંચું રાખે ને, એક ફીટ જે ઊંચું છે આ સાંભળનારા કરતા બોલનારું, એ અંદરમાં ઊંચો થઈ જાય એવું છે. માનમાં ઊંચો થઈ ગયો, માનવું છે એટલે બહુ તકલીફ, ઘણી તકલીફ, બહુ સાવધાન. એટલે કહે છે કે હું તો જાનને કી અધિકતા નહીં હૈ, સુખ પીને કી અધિકતા હૈ. ઓર ખરેખર તો વિકલ્પ છે, જો જાણતે હૈ સો તો સચ્ચા જાનના હિ નહીં, તો ઇન્દ્રિય જ્ઞાનમાં જાય છે. અંદર મેં અભેદતા છે જો સહજ જાનના હોતા હૈ, ઇન્દ્રિય જ્ઞાન મેં વહી સચ્ચા જ્ઞાન હૈ. પર સત્તા અવલંબી જ્ઞાન તો જ્ઞાન કો તો હે કહા હૈ ને, જ્ઞાનીનું અજ્ઞાનીનું નહીં. જ્ઞાનીનું પરસત્તા અવલંબનશીલ શાસ્ત્ર જ્ઞાન છે એ હે છે, શાસ્ત્રમાં ઉપયોગ જાય એ હે છે, અને અંદર આત્મામાં ઉપયોગ હોવો જોઈએ. ગુરુદેવ તો એક પણ પ્રવચન કરતા એ વાત કરે છે કે ગણધર દેહનો બાર અંગમાં જે ઉપયોગ જોઈ હે છે, એમને કયો બાર અંગની રચના કરેલી ઉપયોગ એ છે, પરસત્તા અવલંબનશીલ છે. ચોખ્ખો સુધરાગ છે, પણ આ તો જ્ઞાનનો પર્યાય છે, અને શાસ્ત્ર જ્ઞાનનો પર્યાય છે, તત્શ્રુતનો છે, ગ્રહશ્રુતનો પર્યાય છે. પરસત્તાવલંબી જ્ઞાન તો એ કહા હે ને, આ ખોલ્યું છે સોડરમાંથી રહસ્યપૂર્ણ સ્થિતિમાં પરસત્તાવલંબી. શિવભૂતિ મુનિ વિશેષ જાણતે નહીં છે, ફિર ભી અંદર મેં સુખ પીતે પીતે ઉનકો કેવલ જ્ઞાન હો ગયા જા. શિવભૂતિને દાખલ લઈએ, જાણવાથી જ્ઞાન વિશાળ થાય એની તો આ માર્ગમાં કોઈ કિંમત નથી, ભાડની કોઈ કિંમત નથી. જગતમાં તો બુદ્ધિશાળીને હું માન આપશે, જગતમાં બુદ્ધિશાળીને સૌ માન આપે છે, એટલે સ્વીકાર કરે છે કે નહીં તમે સાંભળો અને મેં બુદ્ધિ આપ્યા પ્રચાર કરે. એ શું કહે છે, જ્ઞાન આપો. જ્યારે લોકો પર બુદ્ધિશાળી જે જ્ઞાની છે એને પોતાની બુદ્ધિનો એવો ટોટો માર્યો કે આત્મામાં સમાઈ જવું, જે જગત મારી પ્રશંસા કરે છે ને એની સામે ન જવું. ઠીક, આ લોકો પર વિશિક્ષણતા બુદ્ધિની. એકબીજા છે બહુ સારી વાત છે. બોલું છે ને, મનસુખ રામ સૂર્યરામને પત્ર લખો છો ને, ત્યાં એ વાત વૃતવરીનો શ્લોક કરીને લીધો છે. કરીને છે કેટલામાં છેલ્લામાં શું આવી વાત બુદ્ધિશાળીને તો જગત માન્ય રાખે ભોગે રોગ ભયમ વૈરાગ્ય શતક 34 બાય 1 એટલે પંક્તિ લખી છે 33મો પાનો અને 41 નંબરની પંક્તિ 33મો પાનો પાનું 33મું છે. ચાલો મળી જશે બરાબર. 33મો પાનો પાના ઉપર છે તે પહેલી પંક્તિમાં ભોગે રોગ ભયમ 33મો પાને ને પહેલી પંક્તિ છે તે ભોગે રોગ ભયમ છે 33મા પાને ખાધી. હવે આમાં જેવું લખ્યું છે ના ઉપદઘાત છે, ભાવના બોધ નો ઉપદઘાત છે, ભાવના બોધ નો ઉપદઘાત છે. અધુમે સંયમી છે પરિગ્રહ જુઓ. આ મહદ તત્વજ્ઞાન પ્રસાદીભૂત વચનો પ્રવૃત્તિમુક્ત યોગેશ્વરના સતત વૈરાગ્યના છે. મહાવીર ભગવાનનો કપિલ કેવડી ઉત્તરાધ્યાયનમાં ગાથા કાપી છે, એમાં મહાવીર ભગવાનના મોઢેથી આ ગાથા લીધે લેવડાવે છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમ રૂપે માન્ય રાખે છે. હવે જો પોતાનું સ્ટેટમેન્ટ આપે છે, અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમ રૂપે માન્ય રાખે છે, છતાં તે બુદ્ધિશાળીઓ તેનો એટલે તે સંસારનો ત્યાગ કરે છે, એ આ તત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમત્કાર છે. જે નહીતર શું થાય છે, જગતની અંદર જેની પ્રશંસા કરનાર હોય એ પ્રશંસા કરનારને વળગે. તમે મારી પ્રશંસા કરો તો હું તમને વળગું, તમે મને વળગો. આ એક તત્વજ્ઞાન એવું છે કે આખી જગત પ્રશંસા કરે એ જગતનો એ ત્યાગ કરે છે. આ તત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમત્કાર છે. એ અતિ મેઘાવ્યો, શું એને શું કહ્યા એને, એ અતિ મેઘાવ્યો અંતે પુરુષાર્થની પૂર્ણા કરી મહાયોગ સાધે આત્માના તિમિર પથને ટાળે છે, આત્માના અંધકારના પડદાને ટાળી દે. ભાવના બોધ નો ઉપયોગ થાય છે. હવે નહીં ભૂલાય, આટલું બોધ ઉપયોગ ને.